તારીખ 27/3/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 24.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર બીજો, પાન 34મો. અધિકારનો વિષય છે સંસાર અવસ્થાનું રૂપણ. જીવને સંસાર અવસ્થા, પરિભ્રમણની અવસ્થા કયા પ્રકારે થાય છે, કેવી કેવી થાય છે, શું શું કારણોથી થાય છે એનો વિસ્તાર કર્યો છે. દ્રવ કર્મને ભાવ કર્મને કહેતા એમ કહ્યું કે પૂતગળના જે પરમાણુ, જળ પરમાણુ કારણ વર્ગણાના છે, એ પૂતગળ દ્રવ્યોથી નિપજેલી પર્યાયો પાથી તેને દ્રવ કર્મ કહે છે, અને જીવના અશુદ્ધ પરિણામો છે તે અશુદ્ધ ભાવો રૂપ હોવાથી તેને ભાવ કર્મ કહે છે. વિશેષ એટલું કે જીવના અશુદ્ધ ભાવથી દ્રવ કર્મનો બંધ થાય છે, એ બંધાયેલા કર્મનો ઉદય આવે, અને જીવ અશુભ ભાવ કરે તો એને પાછો ફરીને એ ઉદયના નિમિત્તે ભાવ કર્મ થાય છે, કરે તો થાય છે, એમ લેવું, કરવો જ પડે એવી કોઈ પરાધીનતા નથી. કર્મનો ઉદય આવે અને જીવ અશુદ્ધ ભાવ કરે તો એને એ નિમિત્તે ભાવ કર્મની ઉત્પત્તિ થઈ, દ્રવ કર્મના નિમિત્તે ભાવ કર્મની ઉત્પત્તિ થઈ, એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધે સંસાર ચક્રમાં જીવનું પરિભ્રમણ થાય છે. બીજા પેરેગ્રાફથી એટલું વિશેષ જાણવું કે તીવ્ર મંદ બંધ હોવાથી અથવા સંક્રમણ આદિ થવાથી અથવા એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યા એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કષાય થાય છે, જેથી તીવ્ર નવીન બંધ થાય છે, તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતા મંદ કષાય થાય છે, જેથી નવીન બંધ મંદ થાય છે. આમ તીવ્ર બંધ થવાનો અને નવીન બંધ થવામાં આટલા પ્રકારના કારણો છે. ફરીને એટલી વિશેષ વાત છે કે તીવ્ર મંદ બંધ હોવાથી જે બંધાયેલા કર્મો છે એ કોઈ તીવ્ર પ્રકારના છે, કોઈ મંદ પ્રકારના છે. એમ હોવાને કારણે એનો ઉદય તીવ્ર અથવા મંદ આવે છે. તીવ્ર બંધાયેલા હોય તો તીવ્ર ઉદય આવે, મંદ બંધાયેલા હોય તો મંદ ઉદય આવે. એક કારણ તો એ છે. અથવા સંક્રમણ થઈ જવાથી, મંદ બાંધ્યા હોય અને સંક્રમણ થઈને તીવ્રતા થઈ જાય, અનુભાગ વધી જાય, તો પણ એનો ઉદય તીવ્ર પણ આવે. તીવ્ર બાંધ્યા હોય, સંક્રમણ થઈ અને એનો અનુભાગ મંદ થઈ જાય તો એ મંદ પણ ઉદય આવે. એમ પણ તીવ્ર મંદ ઉદય થવાનું કારણ છે. એક તો એવા જ બાંધ્યા હોય, એક તો સંક્રમણ થઈને એમ થાય, અથવા એક કાળમાં બાંધ્યા અનેક કાળમાં, અને એક કાળમાં બાંધેલા હોય એ બંધાયેલા જીવ કપાઈ કપાઈને આસ્તે 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 અનેક કાળમાં ઉદય આવે તો એ મંદપણે ઉદયમાં આવે. અથવા અનેક કાળમાં બાંધ્યા હોય પણ વિપાકની સ્થિતિ એક સરખી ઊભી થઈ ગઈ હોય તો પણ ભિન્ન ભિન્ન કાળમાં બાંધેલા કર્મો તીવ્રપણે ઉદયમાં એક કાળમાં આવે છે. એમ પણ સ્થિતિની અંદર પણ આવા ભેદ પ્રભેદ છે. સામાન્યપણે એમ બને છે કે તીવ્ર ઉદય આવે. જેમ કે કોઈ માણસને ઘણી માંદગી આવી, ઘણી પીડા થાય, તો સામાન્યપણે અને વિશેષપણે અશાતાના દુઃખદાયી પરિણામ થઈ જાય છે. વિશેષપણે કોઈને ન થાય એ બીજી વાત છે, સામાન્યપણે એમ છે. વિશેષપણે એમાં કોઈને પુરુષાર્થ હોય તો ન થાય, કોઈને અબુદ્ધિપૂર્વક પણ એવી કોઈ સ્થિતિ રહી જાય તો પણ ન થાય એમ પણ બને. જેમ કે મૃત્યુ સમયે વેદના ઘણી હોય છે પ્રાણ છૂટે ત્યારે, કોઈ જીવને અબુદ્ધિપૂર્વક સરળતાથી એવા પરિણામ રહી જાય તો જાતે સ્મરણ એને નવા ભાવમાં ઉત્પન્ન થાય છે. અજ્ઞાની હોય તો એટલે જાતે સ્મરણ કેમ થાય છે? બે પ્રકાર છે, પુરુષાર્થી અને કોઈ વખત કુદરતી રીતે પણ. જેમ કે નિગોદ છે, નિગોદમાં બધા કર્મો નિગોદને યોગ્ય જ ઉદયમાં આવે છે અને નવા કર્મ પણ નિગોદના જ ભાવના બંધાય છે. એટલે એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરતો હોવા છતાં નિગોદમાં ને નિગોદમાં મરે ને નિગોદમાં જન્મે, નિગોદમાં મરે ને નિગોદમાં જન્મે, અનંત કાળ સુધી એવું થયા કરે છે. ત્યાં તો વિચાર શક્તિ છે ને, જ્ઞાનનો ઉઘાડ નથી, એટલો વિવેક નથી. પણ કોઈ અકારણપણે કોઈ કશાયની મંતારીએ તો બે ઇન્દ્રિયથી પાંચ પંચેન્દ્રિય સુધી આવે ઉપર. સામાન્યપણે તો એવા જ એને બંધાય, પણ વિશેષપણે ન પણ બંધાય. એટલે અહીંયા સામાન્ય કથન લેવું. એટલે જેથી તીવ્ર નવીન બંધ થાય છે એવી રીતે ઉદય આવતા, એક કાળમાં ઉદય આવતા કાળમાં તીવ્ર ઉદય આવતા તીવ્ર કષાય થાય, જેથી તીવ્ર નવીન બંધ થાય. કોઈ કાળમાં મંદ ઉદય આવતા મંદ કષાય થાય, જેથી નવીન મંદ થાય. હવે તો મંદ ઉદય આવ્યો એને તીવ્ર કષાય કરે અને તીવ્ર મંદ બાંધે એમ પણ બને. એટલે બંને પ્રકાર સંભવિત છે. શું જો એમ ન હોય તો મનુષ્ય મનુષ્ય જ થાય, તિર્યન તિર્યન જ થાય, પણ એવું બધું નથી. અને બહુ ભાગ તો જીવ અધોગતિમાં જાય એવું જ થાય છે. કેમ કે પુણ્ય વખતે, પુણ્યના ઉદય વખતે પુણ્યનો રસ ચડી જાય છે અને પાપ બાંધે છે તીવ્ર, અને પાપના ઉદય વખતે તો હેરાન પરેશાન થતો હોવાથી તીવ્ર કષાયને લઈને એ પાપ તીવ્ર બાંધે છે. એટલે બહુભાગ પ્રાણી અધોગતિમાં એટલે તિર્યંજ ગતિમાં, અધોગતિમાં એટલે તિર્યંજ ગતિમાં બહુભાગ પ્રાણી જાય છે. એનું કારણ એ છે. અને સંખ્યા પણ ત્યાં સૌથી વિશેષ છે. તિર્યંજ ગતિમાં છે જ આગળ આવેલું, તિર્યંજ ગતિમાં જીવોની સંખ્યા પણ વિશેષ છે. સામાન્ય રીતે તો જીવ ઉદયને અનુસરે છે, તીવ્ર ઉદય આવે ને તીવ્ર કષાય થાય, મંદ ઉદય આવે ને મંદ કષાય થાય છે. શું જેમ કે એકદમ કોઈ જેનો વેપાર કરતો હોય એનો ભાવ વધી જાય, નફો તો આવવાનો હોય ત્યારે આવે, પણ વેપારીને પહેલા રસ ચડી જાય, એ આપણે બમણા થઈ ગયા તમણા થઈ ગયા, પછી થવાનું હોય થાય. પણ ઉદય હજી અહીંયા ઉદય અંદરમાં શરૂ થયો ત્યાં અહીંયા પરિણામ તીવ્ર કષાયના થઈ જાય. સામાન્ય વાત હોય તો એને કાંઈ કાંઈ નહીં, જવા દો ને, જે હોય એમ થાય તો ભલે, નામ થાય તો ભલે, આપણને શું મોટો ફેર પડે છે, કષાય મંદ રહી જાય છે. શું એમ સામાન્યપણે તીવ્ર ઉદયમાં તીવ્ર કષાય કરે છે, મંદ ઉદયમાં મંદ કષાય કરે છે, અનુકૂળતાનો હોય કે પ્રતિકૂળતાનો હોય, શુભનો હોય કે અશુભનો હોય. હા, એને કષાય મંદ થાય છે, વગર વિચારે અજાણપણે પણ કષાય મંદ થાય છે અને એવું બને છે. શું આપણને એવા અનુભવ થાય છે કે ભાઈ આવા વખતે મને તો ઘણું આમ થઈ જાય, પણ કોને ખબર આ વખતે ઘણી શાંતિ રહી. પોતાને પોતે એમ કે શું કે, કોને ખબર આ વખતે આપણને શાંતિ, કાંઈ એવું આગળ પાછળ વિચાર્યું નહોતું પણ શાંતિ ઘણી રહેતી હતી. શું તો એવી રીતે કોઈ વખત વિચારથી, સમજણથી, પુરુષાર્થથી પણ કષાય મંદ રહે છે, અને કોઈ વખત એમને પણ સહજપણે કોઈ અકારણપણે પણ કષાય મંદ રહે છે, ઉદય તીવ્ર હોય તોય તે. એ બંને પ્રકાર બને છે, પણ સામાન્યપણે ઉદય અનુસાર જીવ પરિણમે છે. ઉદય અનુસાર ન પરિણમે એ કોઈ વિશેષતા સમજવી. હા, મોહ કર્મના નિમિત્તે લીધો. મોહકર્મ ના નિમિત્તે જ અશુદ્ધિ વિશેષ છે. આમ તો મોહકર્મ તો બે પ્રકાર છે ને, દર્શન મોહ ને ચારિત્ર મોહ. એટલે જ્યાં સુધી બારમા ગુણ સ્થાન પહેલા અથવા દસમા ગુણ સ્થાન સુધી સૂક્ષ્મ સંપ્રાય છે ને, દસમા ગુણ સ્થાન સુધી ઉદય છે સૂક્ષ્મ, ત્યાં સુધી એને અશુદ્ધ ભાવ બુદ્ધિપૂર્વક નો અબુદ્ધિપૂર્વક નો ચાલુ રહે છે. બધા જ્ઞાનીઓ સૌથી વધારે મહત્વ મોહને જ આપ્યું છે. મોહ જીવને જે અશુદ્ધિ લાવે છે અથવા દુઃખ ઉપજાવે છે એવા બીજા કર્મના ઉદયમાં એ પ્રકારને એ ભાવ નથી એમ છે. એટલે લડાઈ કરવાની છે મોહની સામે કરવાની છે, જીવને લડાઈ કરવાની છે મોહની સામે કરવાની છે. બાકી બધા ગૌણ છે. મિથ્યાત્વ વિશેષ સૌથી મોટું મિથ્યાત્વ મોહમાં પણ મિથ્યાત્વ મોહની બળવાન છે. ચારિત્ર મોહની તો મિથ્યાત્વ મોહની ગયા પછી પાંગળો માણસ જેમ હાથ પગ વગરનો કાંઈ કામ ન કરી શકે અથવા સાધારણ કરે એવી રીતે સાધારણ બંધ થાય છે. ચારિત્ર મોહમાં એટલી શક્તિ નથી. હા, એટલે જ ગુરુદેવે આ દર્શન મોહ અથવા મિથ્યાત્વ મોહને અભાવ કરવા માટે 45 વર્ષ સુધી પ્રવચનો કર્યા છે. એનું કારણ એ છે. જેથી નવીન બંધ પણ તીવ્ર મંદ ઉદય અનુસાર થાય છે. વળી એ તીવ્ર મંદ કષાયના અનુસારે પૂર્વે બાંધેલા કર્મોનું સંક્રમણ આદિ થાય તો થાય, કોઈ વખત થાય કોઈ વખત ન પણ થાય. એ પ્રમાણે અનાદિકાળથી માંડી ધારા પ્રવાહરૂપ દ્રવ્યકર્મ અથવા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી. આ રીતે દ્રવ્યકર્મ ને ભાવકર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી ધારાવાહી ચાલી આવે છે બંને દ્રવ્યોમાં, જીવમાં અને કર્મના પરમાણુમાં. મોહકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ, હવે મોહકર્મની વાત કરે છે. વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે, એટલે એ ફળ છે. કર્મફળને નો કર્મ કહેવાય છે. નામ કર્મના ફળ સ્વરૂપે શરીર આદિ મળે છે જીવને. તે દ્રવ્ય કર્મવત કિંચિત સુખ દુઃખનું કારણ છે. જેમ દ્રવ્ય કર્મનો ઉદય સુખ દુઃખમાં નિમિત્ત પડે છે, એમ નામ કર્મનો ઉદય પણ જીવોને સુખ દુઃખમાં નિમિત્ત પડે છે. ખરેખર તો બુદ્ધિપૂર્વક તો નામ કર્મ સાથે જોડાણ છે અને અબુદ્ધિપૂર્વક દ્રવ્ય કર્મ સાથે જોડાણ છે. નો કર્મ સાથે જોડાણ છે. બુદ્ધિપૂર્વક તો નો કર્મ સાથે જોડાય છે, કેમ કે દ્રવ્ય કર્મ તો બુદ્ધિમાં આવતા નથી. એટલે બુદ્ધિ તો સીધી નો કર્મ સાથે શરીર અને બીજા સંયોગો સાથે કામ કરે છે, પણ ખરેખર જોડાણ અંદરમાં દ્રવ્ય કર્મના ઉદય સાથે હોય છે. એટલે કિંચિત સુખ દુઃખનું કારણ છે, એટલે બુદ્ધિપૂર્વકને હિસાબે. માટે શરીરને નો કર્મ કહીએ છીએ અથવા કોઈ પણ બીજા સંયોગોને નો કર્મ કહેવામાં આવે છે. અહીં નો શબ્દ ઈષત વાચક જાણવો, ઈષત એટલે અલ્પતા વાચક જાણવો. જેવું દ્રવ્ય કર્મનો કર્મપણું છે એવું અહીંયા સંયોગોનું કર્મપણું નથી એમ કહેવું છે. એટલે એમાં અલ્પ કર્મ લેવું. ઓલામાં ઓલો તો ખરેખર સાક્ષાત કર્મ જ છે. આ ખરેખર કર્મ નથી, સંયોગ છે, પણ એના નિમિત્તે સુખ દુઃખ થાય છે એટલે અલ્પ કર્મ પણ એમાં ગણવામાં આવે છે એમ કરીને નો કર્મ કહે છે. હવે શરીર તો પૂતગળ પરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય મન, શ્વાસોશ્વાસ અને વચન એ શરીરના જ અંગ છે. શરીર છે એ અનંતા પૂતગળ પરમાણુનો પિંડ છે. અને એના અવયવભૂત છે, દ્રવિન્દ્રિય છે, પાંચ ઇન્દ્રિયો છે, મન છે, શ્વાસોશ્વાસ છે, વચન વર્ગણા છે, એ બધા શરીરના અંગણમાં આવ્યા છે. આમ જુદી છે, પણ હવે શરીર વગર તો વચન હોય નહીં, શરીર વગર વચન ન હોય. જેમ કે અરિયંત પરમાત્માને વચન વર્ગણા છે, શરીર છે ત્યાં સુધી છે, પછી સિદ્ધ પરમાત્માને વચન નથી. તેથી એને પણ પૂદગળ પરમાણુના પિંડ જાણવા, શું એ પણ પૂદગળ પરમાણુના પિંડ જાણવા, એ પ્રમાણે શરીર તથા દ્રવ કર્મ સંબંધ સહિત જીવને, શરીર અને દ્રવ કર્મના સંબંધ સહિત જીવને એ ક્ષેત્રાવગાહરૂપ બંધન થાય છે. આ રીતે પરમાણુ જીવના ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે, અમુક મુદત પર્યંત, અનાદિ અનંત નહીં. તેના તે પરમાણુ અનાદિ અનંત નથી રહેતા, જૂના જાય છે, નવા આવે છે, પણ એ પ્રમાણે એનો સંબંધ ચાલુ રહે છે. જે શરીરના જન્મ સમયથી માંડી, અને એ સંબંધ ક્યાં સુધી છે કે શરીરના જન્મ સમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આ નોકર્મરૂપ જે શરીર છે અથવા બીજા સંયોગો છે, એ ક્યાં સુધી એની સાથે સંબંધ ધરાવે છે કે શરીરનો જન્મ થાય અને આયુ સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી, પછી નોકર્મનો સંબંધ રહેતો નથી, બધા સંબંધો પૂરા થઈ જાય છે બહારના. આયુ પૂર્ણ થતાં મરણ થાય છે ત્યારે એ શરીરનો સંબંધ છૂટે છે, અર્થાત શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે, પ્રત્યક્ષ બધાનો અનુભવ છે. વળી તેના અનંતર સમયમાં અથવા બીજા ત્રીજા ચોથા સમયમાં જીવ કર્મના ઉદયના નિમિત્તથી નવીન શરીર ધારણ કરે છે. ત્રણ સમય લાગે, પણ બીજો શરીર છૂટ્યા પછીના સમયને પહેલો બીજો સમય ગણીએ તો બીજો ત્રીજો ને ચોથો ગણાય, એને ન ગણીએ તો ત્યાર પછીના પહેલા બીજા અથવા ત્રીજા સમયમાં જીવ નવીન શરીર ધારણ કરી લે છે. ક્યાંય પણ જ્યાં એને પૂર્વ બંધાયેલા કર્મ અનુસાર ગતિના આયુષ હોય ત્યાં એને નવું નવી ઉત્પત્તિ એની થઈ જાય છે નવા ભાવમાં. એટલે એ તો બહુ ઓછો, એટલો બધો અલ્પકાળ છે કે છદ્મસ્થને એ કાળ પકડાતો નથી. આમ તો હજી અંદર પ્રાણ છે કે નહીં, જીવ છે કે નહીં, એ જે તપાસતા હોય ત્યાં તો બીજે ઉત્પન્ન થઈ ગયો હોય છે. એમની મતમાં એવું માને ઘીનો દીવો કરે ત્યારે ઉત્પત્તિ થઈ જાય, ફલાણું થઈ જાય, અનેક પ્રકારની માન્યતા છે, કેમ કે ત્યાં કરુણાનું યોગનો વિષય નથી. એટલે પછી કાંઈ ને કાંઈ કલ્પના કરીને કે ભાઈ સારી ગતિ થાય ત્યારે રસ્તામાં હોય ક્યાંક, પછી ઘીનો દીવો કરે એટલે એની ગતિ સારી થાય. તો પછી ત્રી ઇંચની તો સારી થાય જ નહીં, કારણ કે એને તો કોઈ ઘીનો દીવો કરનાર હોય ને, એવું કાંઈ નથી. એ બધી જુદી જુદી માન્યતા છે. આમ તો વાતાવરણ બગડે નહીં મૃતક કલેવરને લઈને, હવામાન બગડે નહીં, એટલે મૂળ તો દીવો કરવાનું કારણ એ છે. ઘીનો ધુમાડો હોય ને તો એને લઈને વાતાવરણ હવા દૂષિત ન થાય, ભૌતિક કારણ છે. પછી અધ્યાત્મમાં જોડી દઈએ એટલે, ધર્મમાં જોડી દઈએ એટલે રૂઢિ ચાલુ થઈ જાય. બીજા ત્રીજા ચોથા સમયમાં જીવ કર્મના કર્મ ઉદયના નિમિત્તથી નવીન શરીર ધારણ કરે છે, ત્યાં પણ તે પોતાની આયુ સ્થિતિ પર્યંત તે જ પ્રમાણે એને સંબંધ શરીર સંબંધ રહે છે. ત્યાં પણ ઉપજે ત્યાં પણ એને આયુ સ્થિતિ હોય ત્યાં સુધી શરીરનો સંબંધ રહે છે. ફરી જ્યારે મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે, અને નવું શરીર પાછું આયુષ પૂરું થાય ત્યારે મરણ થાય ને છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું અને નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે જીવને થયા જ કરે છે, કેમ કે જૂનું આયુષ ભોગવતા એ વખતે નવું નવું આયુષ સંસારમાં બાંધે છે. એક ચરમ શરીરી જીવો જે મોક્ષને માટે એ શરીરમાં પૂરેપૂરો પુરુષાર્થ કરવાને યોગ્યતાવાન છે એવા જીવોને નવું આયુષ્ય બંધાતું નથી. જે મોક્ષમાં પધારવાના છે એવા જીવોને જૂનું આયુષ્ય બંધાતા ભોગવતા નવો આયુષ્યનું કર્મ બંધ પડતો નથી. બાકી બધાને પડે છે એટલે આમને એનું ચક્કર ચાલે છે. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ. વળી તે આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી છે, દરેકનો આત્મા, તે આત્મા એટલે પ્રત્યેક આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી છે એટલે કે એનું ક્ષેત્ર છે એ પરમાણુથી માપીએ તો અસંખ્ય પરમાણુથી મપાય એટલું છે, પણ છે અખંડ ભેદ એક દ્રેહ. તો પણ સંકોચ વિસ્તાર શક્તિ વડે શરીર પ્રમાણ જ રહે છે અને સંકોચ વિસ્તાર એમાં થતો હોવાથી અથવા પ્રદેશો એકબીજામાં અવગાહન પામતા હોવાથી તેનું કદ નાનું મોટું થાય છે. બાળક હોય ત્યારે નાનું શરીર હોય, યુવાન થાય ત્યારે મોટું શરીર હોય, કીડીનો જન્મ થાય ત્યારે નાનું શરીર હોય, હાથીમાં જન્મ પામે ત્યારે મોટું શરીર હોય. આત્મા તેનો તે છે. વિશેષ એટલું કે સમુદઘાત તથા થતા શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે. આ વિશેષ વાત છે. સામાન્યપણે જીવને પોતપોતાના શરીર પ્રમાણે એનું ક્ષેત્રફળ હોય છે એ સામાન્ય વાત છે. વિશેષપણે કે સમુદઘાત થાય તો શરીરની બહાર પણ એનો ક્ષેત્રફળ લંબાઈ જાય છે એવું પણ બને છે. તથા અંતરાળ સમયમાં એટલે કે એક આયુષ્ય છોડીને બીજે જાય ત્યારે શું રસ્તે ટ્રાન્ઝિટ મુસાફરીમાં વચ્ચે હોય ત્યારે અંતરાળ એને અંતરાળ કહે છે. વચ્ચેનો કાળ અંતરાળ સમયમાં પૂર્વ શરીર છોડ્યું હતું તેના પ્રમાણરૂપ રહે છે. અહીંયા 5 ફૂટનું શરીર હોય તો અંતરાળમાં પણ 5 ફૂટનું શરીર રહે, એક સમય બે સમય કે 3 સમય સુધી. પછી જ્યાં જે ભાવ ધારણ કરવાનો હોય એના પ્રમાણમાં જે ઉત્પત્તિની એની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે એનું આકૃતિ નાની મોટી થઈ જાય છે. મોટી પણ થાય ને નાની પણ થાય બે થઈ જાય છે. હા તો નાનું થઈ જાય અને કીડીનો જીવ હાથીમાં જાય તો મોટું થઈ જાય. રસ્તામાં એનો જે છેલ્લું આયુષ્ય હોય એ પ્રમાણે રહે છે. ન્યૂન થાય છે એ તો આમ છેલ્લા વલામાં લીધું છે. ચરમ શરીર ચરમ શરીર છૂટે ત્યારે લીધું છે. આમાં તો સામાન્ય કથન છે એટલે બહુ સૂક્ષ્મ વિષય ન લીધો હોય. સામાન્ય બહુ સૂક્ષ્મ ફેરફારોને અહીંયા ન વર્ણવ્યા હોય એવું કઈ હોય તો તે આ બધા કથનો કેવળ જ્ઞાન અનુસાર ચાલ્યા આવે છે. કોઈ સીધું વિચારમાં કે જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય એવું બનતું નથી. એટલે અભિપ્રાય ખુલ્લો રાખવો. કોઈ પણ નવી વાત આવે તો અભિપ્રાય ખુલ્લો રાખવો. જો ટોટલ મુલજી અહીંયા આમ કહે છે એટલે બીજું અમે ન માનીએ એમ ન રાખવું. કોઈ વખત કથનની અંદર સૂક્ષ્મ કથન પણ કરવામાં આવે ને કોઈ વખત સ્થૂળ કથન પણ કરવામાં આવે. સ્થૂળ કથન કર્યું હોય ત્યાં એનો સૂક્ષ્મ ભેદ આવે ત્યારે સ્વીકારી લેવો જોઈએ, આગમને માન્ય કરવું જોઈએ. સમુદઘાત એટલે પ્રદેશોનું કોઈ પણ કારણસર શરીરના ક્ષેત્ર છોડીને બહાર જવું, જેમ કે વેદના સમુદઘાત. તીવ્ર વેદના એટલી બધી તીવ્ર વેદના થાય કે શરીરના પ્રદેશો શરીરની બહાર નીકળી જાય. કેવળ જ્ઞાન સમુદઘાત શું છે? કોઈ કોઈ કેવળીને આયુષ્કર્મની સ્થિતિ ઓછી હોય અને બીજા કર્મની સ્થિતિ લાંબી પડી હોય, ગોત્રની ને ગતિની ને હા એવી 4 બાકી રહ્યા છે, 4માં આયુષ્ય 1 ઓછું હોય અને બીજા 3માંથી કોઈની સ્થિતિ વધારે હોય કે 3ની સ્થિતિ વધારે હોય તો એ સ્થિતિને અપકર્ષણ કરવા માટે એમના પ્રદેશો બહાર ચાલ્યા જાય છે, લોક પ્રમાણે સમુદ્ઘાત થઈ જાય છે, એટલો વિસ્તાર થઈ જાય છે, એટલે ભોગવાઈ જાય છે, સ્થિતિ ટૂંકાઈને આયુષ સાથે પૂરું થઈ જાય, એને કેવળી સમુદ્ઘાત કહે છે. એવા અમુક પ્રકારો સમુદ્ઘાતના શાસ્ત્રની અંદર આવે છે. હા, થાય છે, થાય છે, વેદના સમુદ્ઘાત થાય છે, બે ત્રણ પ્રકાર આવે છે. આમાં પ્રશ્નોત્તર માળામાં જોઈ લઉં, વિશેષ જાણવું હોય એને. બાકી બધું જાણપણાનો બહુ લોભ રાખવા જેવું નથી. જે બધી જાણવાની વાતો છે એ જાણપણામાં અસમાધાન હોય તો સમાધાન કરવા માટે જાણવું એ બીજી વાત છે, પણ માત્ર ક્ષોભસમ વધારવા, જાણપણો વધારવા અથવા જાણવાના લોભથી વધારે જાણવું એ વૃત્તિ કેળવવા જેવી નથી. એને શાંત કરવી. વળી એ શરીરના અંગભૂત દ્રવ ઇન્દ્રિય અને મન, તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે. હવે શરીર હોય છે ત્યારે એના જે અવયવભૂત દ્રવ ઇન્દ્રિયો અને મન છે એના નિમિત્તે, સહાયથી એટલે એના નિમિત્તે, એના દ્વારા જીવને અનેક પાંચેન્દ્રિયના વિષયો અને વિચાર કરવાની પ્રવૃત્તિ થાય છે, એ જ્ઞાનની પ્રવૃત્તિ છે. તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. સુખી દુઃખી થવામાં મોહ છે એમ કે છે. શરીરનો શરીરની અવસ્થા નહીં, પણ શરીરની અવસ્થા અને મોહ બે સાથે મળીને સુખી દુઃખી થાય છે. શું કોઈ વેળા તો જીવની ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે છે, તથા કોઈ વેળા શરીરની અવસ્થા અનુસાર જીવ પ્રવર્તે છે. કોઈ વખતો ઈચ્છા કરે કે મારે ચાલવું છે અને ચાલે, ત્યારે કોઈ વખતો શરીર જીવ ઈચ્છા અનુસાર શરીર પ્રવર્તે, અને કોઈ વખતો શરીરની અવસ્થા અનુસાર જીવને પ્રવર્તવું પડે. પક્ષઘાત થઈ જાય, કામ કરવું હોય તો કરી શકે નહીં, હાથ લાવી ન શકે, તો શરીરની અવસ્થા અનુસાર જીવને રહેવું પડે છે. એકબીજા એકબીજાને પરતંત્ર થયા કે નહીં એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ખરેખર એકબીજા એકબીજાને આધીન નથી. તથા કોઈ વેળા જીવ અન્યથા ઈચ્છારૂપ પ્રવર્તે છે. શું જે શરીર કરતા જુદી રીતે ઈચ્છારૂપ પ્રવર્તે છે, અને પૂદગળ અન્યથા અવસ્થારૂપ પણ પ્રવર્તે છે. ઈચ્છા પ્રમાણે એકબીજાના કાર્ય થાય ને એથી બીજી રીતે પણ થાય, એમ બધી સંભાવના છે. જેમ કે એક્સિડન્ટ થાય ત્યારે ઈચ્છા નથી અને છતાં શરીરની પ્રવૃત્તિ થઈ જાય, એવી રીતે હાલતા હાલતા ઠેસ વાગે પડી જાય, એ પ્રમાણે નો કર્મની પ્રવૃત્તિ જાણવી. આ પ્રકારે નો કર્મની સ્થિતિ અથવા પ્રવૃત્તિ સમજવી. હવે નિગોદની વાત કરે છે, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. નિત્ય નિગોદ એટલે જ્યાં નિગોદમાં જ રહેવું થાય, નિત્યપણે નિગોદમાં જ રહેવું થાય એવા જીવોને નિત્ય નિગોદ કહેવામાં આવે છે, કે જે હજી બહાર જ નીકળ્યા નથી. છ મહિનામાં 608 જીવો નિત્ય નિગોદમાંથી ઇતર નિગોદમાં આવે છે. ઇતર નિગોદમાં આવે છે એ પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયમાં જુદા જુદા ગતિમાં પરિભ્રમણ કરે છે. પછી હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે બધા જીવોને, કેમ કે સંસાર પરિભ્રમણનો કાળ છે એ બહુ અલ્પ છે, અનંત કાળ તો નિગોદનો જ છે, અને એમાં પણ સૌથી વધારે નિત્ય નિગોદનો કાળ છે અનાદિનો. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને, એટલે પોતાના માટે દરેકે વિચારવાનું છે, નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે, ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતા મરીને ફરી નિત્ય નિગોદ શરીરને ધારણ કરે છે, ત્યાં જ જન્મે ને ત્યાં જ મરે, વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને ધારણ કરે છે, એ પ્રમાણે અનંત અનંત પ્રમાણ સહિત જીવરાશિ, કેટલા જીવો એમાં હોય છે? નિત્ય નિગોદમાં અનંત ન લીધા, અનંત અનંત બે વખત લીધું છો. અનંતાનંત પ્રમાણ છે સંખ્યાનું, એટલા જીવોનો સમૂહ, રાશિ એટલે સમૂહ. તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ ક્રિયા કરે છે. અનંતાનંત જીવો ત્યાં ને ત્યાં જન્મે, ત્યાં ને ત્યાં મરે, ત્યાં ને ત્યાં જન્મે ને ત્યાં ને ત્યાં મરે. હવે આપણે કેટલા ભાગશાળી છે નક્કી કરવું. અનંત કાળ સુધી ત્યાંથી બહાર ન નીકળી શકે, ત્યાં જ મરે ને ત્યાં જ જન્મે. અને પ્રચુર દુઃખ, કેટલા દુઃખી, એના દુઃખ નું કોઈ માપ છે નહીં. તે પરિભ્રમણમાં આવ્યા, આ બાજુ પરિભ્રમણમાં હતા, એમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ સિદ્ધાલયમાં પધારે છે. એટલે પરિભ્રમણ કરતા જીવોની સંખ્યા એટલી ને એટલી રહી છે, એમાં વધઘટ થતી નથી. એ પણ અનંત છે, પરિભ્રમણ કરનારા પણ અનંત છે, ઇતર નિગોદમાં પણ અનંત છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે, ત્યાંથી નીકળીને તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રીય પર્યાયોમાં અથવા બે ઇન્દ્રિયમાં અથવા ત્રણ ઇન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં પર્યાયોમાં અથવા નરક, એવા પંચેન્દ્રિય થઈ ગયા, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં પરિભ્રમણ કરે છે. નિત્ય નિગોદમાંથી નીકળીને પછી ઇતર નિગોદમાં આવે, એમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીની એની અવસ્થા જુદી જુદી થાય છે. પંચેન્દ્રિય છે એને સૌથી ઓછું દુઃખ છે, 4 ઇન્દ્રિયમાં એથી વધારે દુઃખ, 3 ઇન્દ્રિયમાં એથી વધારે દુઃખ, 2 ઇન્દ્રિયમાં એથી વધારે દુઃખ, 1 ઇન્દ્રિયમાં સૌથી વધારે. એ દુઃખ પીડા નું નથી, પણ અસમાધાન નું દુઃખ છે, મૂંઝવણ નું દુઃખ છે. જ્ઞાન બિડાઈ જાય છે એનો દુઃખ છે. ત્યાં કેટલો કાળ સુધી પરિભ્રમણ કરીને શીખ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે ત્યાં કેટલો કાળ સુધી, એનો નિયમ નથી. ઉત્કૃષ્ટ નિયમ છે, ઉત્કૃષ્ટ નિયમ 2000 સાગર, એથી વધારે નહીં. એ પહેલા ગમે ત્યારે ભ્રમણ કરીને ફરીને પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતર નિગોદ કહેવામાં આવે છે. એ ફરીને બહાર પાછા નિગોદમાં જાય, એ વળી પાછા નીકળશે, 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય થશે પાછા ગમે ત્યારે. એમાં અનંત કાળ કાઢે પાછા હિસાબ વગરનો, વળી પાછો 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય થાય. ત્યાં કેટલો કાળ રહીને, ઇતર નિગોદમાં પણ કેટલો કાળ રહીને, એનો પાછો નિયમ નથી કોઈ. કેટલો કાળ રહીને ક્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. એકેન્દ્રી જે સ્થાવર છે એમાં અસંખ્યાત કલ્પ માત્ર છે, એ કલ્પ છે એ સંખ્યાનો માપ છે કરણાનું યોગનો. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી ત્રસ જીવોમાં કઈક અધિક 2000 સાગર છે. લ્યો ઠીક, ત્રસ જીવો 2 થી 5 ઇન્દ્રિયમાં 2000 સાગર અને 1 ઇન્દ્રિયમાં અસંખ્યાત કલ્પ છે. અને ઇતર નિગોદમાં 2.5 પૂતગળ પરાવર્તન માત્ર છે. લ્યો 2.5 પૂતગળ પરાવર્તન રહીએ, 1 પૂતગળ પરાવર્તન થી માંડીને બીજું પૂતગળ પરાવર્તન પૂરું કરે ને બીજું ત્રીજું અડધું કરે ત્યાં સુધી ઇતર નિગોદ મારીએ છે. એ પણ અનંત કાળ છે, અને એ કાળ કેટલો છે, અનંત કાળ છે. વળી ઇતર નિગોદ થી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી પાછો પણ નિગોદમાં જાય, બીજા 2 ઇન્દ્રિય થાય જેવું કઈ નહીં, 5 ઇન્દ્રિય થાય જેવું કઈ નહીં, વળી પાછો નિગોદમાં જાય, એમ 1 ઇન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂતગળ પરાવર્તન માત્ર છે. આહા, જોયું ભલે ઇતર નિગોથી નીકળીને કોઈ જીવ સ્થાવર પર્યાયમાં જાય, એકેન્દ્રી સ્થાવરમાંથી વળી પાછો નિગોદમાં જાય, એમ એકેન્દ્રી પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ, એમ એકેન્દ્રીમાં નિગોદ, એકેન્દ્રીમાં નિગોદ, બે એકેન્દ્રી છે, એમાં કેટલો કાળ રહે કે અસંખ્યાત પૂતગળ પરાવર્તન. ઓહો, એક પૂતગળ પરાવર્તનમાં ઘણો કાળ, અનંત કાળ છે, અસંખ્યાત પૂતગળ પરાવર્તન આમે પણ થાય. આ ઊંધાઈ કરે છે ને, આ એના ફળ છે. શું? જીવ આત્મહિત કરવાને બદલે આત્માનું અહિત કરવાના ઊંધા પરિણામ કરે ત્યારે શું થાય એ બતાવે છે, કેવી શિક્ષા થાય એ વાત કરે છે. અને જગન્યકાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે, અને જગન્યકાળ છે એ સર્વનો એક અંતર્મુહૂર્ત છે, અને ઓછામાં ઓછો કાળ અંતર્મુહૂર્તમાં પણ બહાર નીકળી જાય. આવી રીતે અનંતકાળ પણ પરિભ્રમણ કરે અને એમાંથી નીકળતા અંતર્મુહૂર્તમાં બહાર નીકળી જાય એમાં પણ કોઈ જીવો હોય છે. આ દર્શન મોહના ફળમાં છે એકેન્દ્રિય અને નિગોદના ભાવ છે, એ તીવ્ર મિથ્યાતના ફળમાં છે. એટલે તીવ્ર મિથ્યાત છે એ ન સેવાય, અથવા મિથ્યાતનો અભાવ થાય એ કરાવવા માટે આ બધું વર્ણન છે. આનો પરમાર્થ શું નીકળે છે કે આ બધા ભાવોમાં જીવ અનંત અનંત કાળ સુધી અનંત અનંત દુઃખને ભોગવે છે, એનાથી છૂટવું હોય તો હે જીવ તું મિથ્યાતનો નાશ કરીને સમ્યક દર્શનાદિ ધર્મને ગ્રહણ કર. આ એનો સીધો ઉપદેશ છે. શું? એવા જ જીવ પરિણામ કરે છે કે બહુ ભાગે એકેન્દ્રી માં જ રહ્યા કરે ને એકેન્દ્રી માં જ જન્મ મરણ કર્યા કરે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો, ત્યાંથી નીકળી અને અન્ય પર્યાય પામવો એ કાકતાલીય ન્યાયવત છે. કાકતાલીય એટલે શું? કાગડાને બેસવું ને ડાળને પડવું. કઈ ઝાડની ડાળ કાગડાના વજનથી ન પડે, માણાના વજનથી ન પડે, એના માટે કાગડાના વજનથી ક્યાંથી પડે? પણ પડવાની તૈયારી થઈ હોય ને કાગડો બે અને જોકું કહું બોલો વજન એનું એક ડાળનું વજન હોય ને હલે હલે એટલે પડી જાય. એમ એકેન્દ્રી માંથી નીકળવું અને બે ઇન્દ્રિય થી પંચેન્દ્રિયની પર્યાયમાં આપવું આવવું એ તો કાકતાલીય ન્યાયવત છે. બાકી શુદ્ધસાન વગરના આ જીવને મોટે ભાગે એકેન્દ્રિયમાં જ રહેવાનું થાય છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીય ન્યાયવત છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધન રૂપ રોગ થયેલો છે. આ જીવને ભવબંધન કહો, ભવરોગ કહો કે કર્મરોગ કહો, એ અનાદિથી વળગેલો છે, ચાલુ રહેલો છે. એને મટાડવા માટે આ બધા શાસ્ત્રોની રચના છે. ભવરોગને મટાડવા માટે આચાર્ય અનુયોગની રચના કરવામાં આવી છે. શું સારું વર્ણન કર્યું છે. ઠીક, જીવને ગંભીરતાથી વિચારવા જેવો વિષય છે. કર્ણાનુયોગનો વિષય છે પણ ગંભીરતાથી વિચારવા જેવો છે. માંડ માંડ સંગની પંચેન્દ્રિય થયો કાકતાલીય ન્યાયવત, એને ખબર નથી કેવા પરિણામે માણસ થયો. એમાં પાછો આ બધું પરમ સત્ય સામે આવ્યું. જેને કાને પડી નથી આ વાત એને તો અફસોસ શું કરવો, એનો અફસોસ શું કરવો, એ તો બિચારા પાછા નિગુદની જવાની તૈયારીમાં જ પડ્યા છે. પણ જેને સંસાર પરિભ્રમણથી છૂટવા માટેની વાત સામે આવી છે એને તો એનો પૂરો પૂરો પૂરેપૂરો ફાયદો એને ઉઠાવી લેવો જોઈએ. આમ વાત છે. પંચમ કાળ, પંચમ કાળ ના ઘરે રહ્યો, આપણા આત્મામાં પંચમ કાળ નથી. આપણે તો ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા, અને આવો ઉત્કૃષ્ટ સામે પરમ સત્ય સામે એવું ગણાયા તો શું. એટલે અહીંયા તો એક લક્ષ્ય રાખે એને કોઈ કાળ જ નથી, પંચમ કાળે નથી, છઠ્ઠો કાળે નથી, એકેય કાળ નથી એને તો. આત્મામાં કાળફાળ કેવો, પણ આત્મામાં કાળફાળ છે નહીં શું. જેને એક લક્ષ્યથી આત્મહિત કરવું છે એને બધું સવળું છે, અને જેને પોતાને જ ઊંધાઈ કરવી છે એને તો ચોથા કાળમાં આનંદ. ચોથા કાળ ગયા હવે શું કરશો, લ્યો ચોથા કાળમાં નહોતો, કેટલા ચોથા કાળ ગયા, અનંતા ગયા. એટલે કાળનું બાનું છે એ બધું ખોટું છે. પોતાની વિપરીતતા એ જ પંચમ કાળ છે. પંચમ કાળ ક્યાં છે, પોતાના પરિણામની વિપરીતતામાં પંચમ કાળ છે. બાકી કાળ ફાળ કઈ નડતો નથી. બહુ સરસ વાત. જ્ઞાની પણ કર્ણાનુયોગ નું વર્ણન કરે ત્યારે એમાંથી તાત્પર્ય કાઢે છે પાછા શું. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળ કાળથી કર્મબંધન રૂપ રોગ થયેલો છે. હવે કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે અહીં કહીએ છીએ. શું એ કર્મબંધથી આઠે પ્રકારના કર્મોથી જીવની કેવી કેવી અવસ્થાઓ થાય સામાન્ય વિશેષ એનું અહીંયા સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે. જો આ થાયપો પહેલા, સૌથી પહેલા સ્વભાવને સ્થાપ્યો. આ ગુરુદેવની પદ્ધતિ હતી. કોઈ પણ વ્યાખ્યાન શરૂ કરે, કોઈ પણ શાસ્ત્ર વાંચે, કોઈ પણ ગાથા હોય, જ્યારે શરૂ કરે ત્યારે અહીંથી શરૂ કરે કે આ આત્મા છે એ જ્ઞાનાનંદ છે, નિર્મળાનંદ છે, શું નિત્યાનંદ છે, એમ પેલા થાપે. ભલે પુણ્ય પાપનો અધિકાર હોય કે બંધ અધિકાર હોય, પછી એને અને ચાલતા વિષયને ક્યાં મેળ છે કે દુમેળ છે એ પછી એને વર્ણવે. પણ પેલો આત્માને થાપે. એનું કારણ શું કે સર્વથી વધારે વજન પોતાની દ્રષ્ટિ ત્યાં પડી છે ને, એટલે મુખ્યતા એની છે. એટલે સૌથી વધારે વજન પોતાના સ્વભાવ ઉપર છે. એટલે પહેલી વાત સ્વભાવ નહીં કરે છે, સ્વભાવને સ્થાપે છે. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે. એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય વિશેષ સ્વરૂપને પ્રકાશવા વાળો છે. એ ચૈતન્ય સ્વભાવ કેવો છે કે સર્વ દ્રવ્યોના સામાન્ય વિશેષ બંનેને પ્રકાશે છે. શું પોતાના સર્વ દ્રવ્યમાં પોતે અને બીજા પણ દ્રવ્યો આવી ગયા. પોતાનું સામાન્ય સ્વરૂપ, પોતાનું વિશેષ સ્વરૂપ, અન્ય દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ અને અન્ય દ્રવ્યોનું વિશેષ સ્વરૂપ એને પ્રકાશે છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે. એનું જ નામ ચૈતન્ય છે. શું જેવું એમનું સ્વરૂપ હોય સ્વપરનું તેવું જ જ્ઞાનમાં પ્રતિભાસવું એનું જ નામ ચૈતન્ય છે. ચૈતન્ય કોઈ બીજાનું નામ નથી એમ કે છે. શું સ્વપરને પ્રકાશવું, સામાન્ય વિશેષપણે પ્રકાશવું એનું જ નામ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે બીજું કોઈ નામ નથી. ચૈતન્યનો આ અર્થ કરવો એમ કે છે. એનું જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપ પ્રતિભાસનું નામ દર્શન છે તથા વિશેષ સ્વરૂપ પ્રતિભાસનું નામ જ્ઞાન છે. સામાન્ય પ્રતિભાસને દર્શન ઉપયોગ કહે છે અથવા દર્શન કહે છે, અને વિશેષ પ્રતિભાસને એટલે ભેદ પ્રભેદ સહિતના પ્રતિભાસને જ્ઞાન એવું નામ આપવામાં આવ્યું છે. બંને એક ચૈતન્યના વિશેષો છે. બંને એક ચૈતન્યના વિશેષો છે. હવે એવા સ્વભાવ વડે ત્રિકાળવર્તી સર્વગુણ પર્યાય સહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ યુગપદ સહાય વિના દેખી જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે. હવે એ ચૈતન્ય શક્તિનું ઉત્કૃષ્ટ પરિણમન કેવું હોય કે એ સ્વભાવ વડે પૂરા પૂરેપૂરો વિકાસ પામે તો ત્રિકાળ વર્તી ભૂત ભવિષ્ય ને વર્તમાન, અનંત ભૂત અનંત ભવિષ્ય અને વર્તમાન એક સમય, એ ત્રણેય ત્રિકાળ વર્તી સર્વગુણ પર્યાય સહિત, એના સર્વગુણ અને ધર્મ અને પર્યાય બધા ભેદ પ્રભેદ સહિત કોઈ બાકી રહે નહીં, સર્વ પદાર્થોને જગતનો કોઈ પદાર્થ પણ બાકી ન રહે, જગતમાં છ દ્રવ્યોમાંથી અને સંખ્યામાંથી પણ કોઈ પદાર્થ બાકી ન રહે, સર્વ પદાર્થોને પ્રત્યક્ષ, સર્વ પદાર્થોને પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ જાણે, યુગપત એટલે એક સાથે જાણે, ક્રમથી ન જાણે, વારા ફરતી ન જાણે, ક્રમથી જાણવું તે અલ્પજ્ઞતાની નિશાની છે, એક સાથે જાણે, એકને જાણે ને બીજાને ન જાણે એમ નહીં, સર્વને જાણે, કોઈને પણ ન જાણે એવું ન બને, શું સર્વ પદાર્થોને પ્રત્યક્ષ અને એક સાથે સહાય વિના, કોઈની મદદ વિના, શરીરની ઇન્દ્રિયોની પ્રકાશની કોઈની મદદ વિના, અંધારું કાંઈ એને નડે ફડે નહીં, કોઈ એને પટલ નડે નહીં, કોઈ પર્વત નડે નહીં, કાંઈ એને વાદળા નડે નહીં, કોઈ નડે નહીં, કોઈની સહાય વિના દેખીને જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે, એવી મૂળ શક્તિ આત્મામાં, બધા જ આત્મામાં ત્રણેય કાળે હોય છે, એ શક્તિનો ક્યારે નાશ થતો નથી, એ શક્તિની અંદર ક્યારે કોઈ ફેરફાર થતો નથી, કોઈ ઘસારો લાગતો નથી, એ સદા એ શક્તિ એમને મળીએ છે, એ શક્તિને કેમ કેળવવી એના માટે આ શાસ્ત્રો છે, એ કેળવવાના વિજ્ઞાનને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે, કેળવણી કરવાની છે, આ સીધી વાત છે. આમ છે છતાં આવરણ આવે છે તો એ આવરણ જન્ય અવસ્થા કેવી, તો પેલા ચૈતન્ય સ્થાપ્યો, ચૈતન્ય સ્વભાવ સ્થાપ્યો, ચૈતન્યના વિશેષો જ્ઞાન દર્શન સ્થાપ્યા, નિરૂપણ કર્યું, હવે જ્ઞાન દર્શનને આવરણ થાય તો એ આવરણજન્ય અવસ્થાના પ્રકાર કેવી પરિસ્થિતિ છે એ અહીંયા બતાવે છે. પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ દર્શનાવરણનો સંબંધ છે, શું પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ દર્શનાવરણનો સંબંધ છે, આ અનાદિથી છે, જેમ શક્તિ અનાદિથી છે એમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો સંબંધ પણ અનાદિથી છે, એટલે આ શક્તિ અવરાયેલી છે અનાદિથી એમ કહેવું છે, આવરણથી આ ચૈતન્ય શક્તિ અવરાયેલી છે, સંસારી જીવને પ્રગટ નથી ક્યારેય તે. જેના નિમિત્તથી શક્તિનું વ્યક્તપણું થતું નથી એ શક્તિ પ્રગટપણે વિકાસ પામતી નથી, આવરિત રહે છે, એ કર્મોના ક્ષયોપશમથી કિંચિત મતિ જ્ઞાન અથવા શ્રુત જ્ઞાન વર્તે છે. શું કહે છે કે એ કર્મોના ક્ષયોપશમથી વધઘટ થવાથી જીવને કિંચિત એટલે અમુક પ્રમાણમાં, કિંચિત નો અર્થ થાય છે અમુક પ્રમાણમાં, મતિ અને શ્રુત જ્ઞાન વર્તે છે, મતિ શ્રુત જ્ઞાન વગરનો કોઈ જીવ નથી, અનાદિથી શક્તિ છે, અનાદિથી એ શક્તિને આવરણ છે અને એ શક્તિનું આવરણ પૂરેપૂરું નથી, થોડુંક વધઘટ થયા વાળું આવરણ અનાદિથી જીવને હોય છે, તથા કોઈ વેળા અવધિ જ્ઞાન પણ જીવને થાય છે, નરકમાં અને દેવગતિમાં એને અવધિ જ્ઞાન પણ થાય છે અને કોઈ વાર મનુષ્ય ગતિમાં પણ થાય છે અવધિ જ્ઞાન તે કાળમાં, પણ દેવ અને નારકીને તો નિયમથી હોય હોય ને હોય, મનુષ્યને કદાચિત હોય કદાચિત ન પણ હોય. અત્યારે તો લગભગ ન હોય એમ છે, આમ શાસ્ત્રનું વિધાન તો એવું છે કે અત્યારે કોઈને અવધિ જ્ઞાન નથી હોતું, પણ શ્રુત જ્ઞાનની શક્તિ ઘણી વિશેષ છે અને એ શ્રુત જ્ઞાનની નિર્મળતાને લઈને કોઈને એવા પ્રકાર હોય છે કે જે અવધિ જ્ઞાનનો ભાસ કરાવે છે એવું પણ બને છે. એ વિષય અત્યારે લગભગ અજાણ્યો છે એમ કહીએ તો ચાલે. વળી કોઈ વેળા ચક્ષુ દર્શન હોય છે તો કોઈ વેળા ચક્ષુ દર્શન વા અવધિ દર્શન પણ હોય છે. એટલે ચક્ષુ દર્શન ઉપયોગ છે એમાં ત્રણ ભેદ છે. ચક્ષુ દર્શન દર્શન ઉપયોગના ત્રણ ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. એમાં ચક્ષુ દ્વારા દેખવું થાય ત્યારે એને ચક્ષુ દર્શન કહે છે. ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થનું સામાન્ય ગ્રહણ રૂપ દેખવું થાય ત્યારે એને અચક્ષુ દર્શન કહે છે. અને અવધિ જ્ઞાન પહેલાનો સામાન્ય વસ્તુને ગ્રહણ કરવાનો ઉપયોગ, પર પદાર્થને જે ગ્રહણ કરે છે એને અવધિ દર્શન કહેવામાં આવે છે. અવધિનો મનોપર્યવ તો પરપ્રકાશક જ જ્ઞાન છે, એ સ્વપ્રકાશક જ્ઞાન, સ્વપ્રકાશક જ્ઞાન નથી. શું હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં કહીએ છીએ. જો સર્વથા પરપ્રકાશકપણાનો અભાવ માનવામાં આવે તો અવધિને મનોપર્યવનો અભાવ માનવો પડે, કારણ કે એમાં તો સ્વરૂપને જાણવાની શક્તિ જ નથી. અવધિ જ્ઞાન અને મનોપર્યવ જ્ઞાનને તો સ્વરૂપને જાણવાની, એનો વિષય જ પર પદાર્થ છે, એનો વિષય સ્વપદાર્થ છે જ નહીં. શું જો સર્વથામાંનો પરપ્રકાશકપણાનો અભાવ આત્મામાં તો એને અવધિ અને મનોપર્યયનો અભાવ માનવો પડે. એટલે પાંચ જ્ઞાનમાંથી બે જ્ઞાન ઉડાડવા પડે, પાંચ ભેદ જ ન રહીએ એને તો. એટલે આગમની વિરીક્ષા છૂટી જાય આખી. જોકે એ વિષય જ અધ્યાત્મનો છે, સ્વપ્રકાશકનો વિષય છે એ અધ્યાત્મનો છે. એને એને આગમને સાથે કાંઈ એને એકબીજાને મીંઢવાય નહીં, એ વિષય અધ્યાત્મનો. એટલે એ અવધિ, ક્યારેક અવધિ જ્ઞાનપૂર્વકના ઉપયોગને અવધિ દર્શન પણ કહેવામાં આવે છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ. હવે જે જ્ઞાન દર્શનના આવરણજન્ય અવસ્થામાં ત્રણ અહીંયા લીધી, મતિસ્ફૂતને અવધિ ત્રણ જ્ઞાન લીધા, અને એ ત્રણ જ્ઞાનની સ્ફૂતની પ્રવૃત્તિ અહીંયા પરાધીન પ્રવૃત્તિની વાત કરશે. કેમ કે અહીંયા આગમ પદ્ધતિ છે ને, એટલે પરાધીન પદ્ધતિની વાત કરશે. ઓલો અધ્યાત્મનો વિષય નહીં લઈએ. હવે અહીંથી શું ઘણા ભૂલ કરે છે કે જુઓ, પંડિતજીએ તો આટલી જ વાત કરી છે મતિસ્ફૂતની, પણ આ પરાધીન પ્રવૃત્તિની વાત કરી છે, સ્વાધીન પ્રવૃત્તિની વાત અહીંયા નથી કરી. એટલે એ એમ નથી કહેતા એમ ન, અથવા આટલું જ કહે છે એમ ન લેવું. શું મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત છે. પ્રથમ તો મતિ જ્ઞાન છે તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન, તે પાંચ દ્રવ ઇન્દ્રિય તથા હૃદયના સ્થાનમાં આઠ પાંખડીના ફૂલ્યા કમળ, ફૂલ્યો એટલે ખીલેલા કમળના આકાર વાળું દ્રવ્યમન, એની સહાયતા વડે જ જાણે છે. જે મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન ઉપજે એ ત્યારે જે શરૂઆત છે એને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એમાં પહેલો જ્ઞાનનો ઉપયોગ શરૂ થાય, દર્શન ઉપયોગ પૂરો થયા પછી ત્યારે પહેલો મતિ જ્ઞાન ઉપજે, પછી એના વિશેષ ભેદ પ્રભેદો જાણવા માટે શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ થાય. એમ જ્ઞાન ગુણ પરિણમે છે. શું ફરીથી, પ્રથમ તો મતિ જ્ઞાન છે તે શરીરના અંગભૂત જીભ, નાસિકા, એ પાંચ ઇન્દ્રિય લીધી એટલે પાંચેય ઇન્દ્રિયના પોતપોતાના વિષયોનું જ્ઞાન. શું અને દ્રવ અને છઠ્ઠું મન જે હૃદયના સ્થાને ખીલેલા કમળના આકારવાળું છે, એની સહાયતા એટલે એની નિમિત્ત, સહાયતાનો અર્થ અહીંયા નિમિત્ત, એના દ્વારા પ્રવર્તવું, એના નિમિત્ત વડે જ જાણે છે. એ ન હોય તો એનો ત્યાં જાણવાનો ઉપયોગ બંધ થઈ જાય છે. જેમ કે આંખ ફૂટી જાય તો તો એને રંગ જાણવાનો ઉપયોગ બંધ થઈ જાય છે. એવી જ રીતે કાન એનો બેરો થઈ જાય તો એને અવાજ સાંભળવાનો ઉપયોગ બંધ થઈ જાય છે. એવી રીતે એની લબ્ધિ રહે છે પણ ઉપયોગ બંધ થાય છે, એમ કહેવું છું. શું જેમ મંદ દ્રષ્ટિ વાળો મનુષ્ય પોતાના નેત્ર વડે દેખે છે પરંતુ ચશ્મા લગાવવાથી જ દેખે, પણ ચશ્મા વિના દેખી શકતો નથી. એટલે 200 વર્ષ પહેલા ચશ્મા શરૂ થઈ ગયા છે, એમ છે. ટોડરમલજીએ જયારે શાસ્ત્ર લખ્યું છે ત્યારે ચશ્મા શરૂ થઈ ગયા છે, એમ થયું. શું જેમ મંદ દ્રષ્ટિ વાળો મનુષ્ય દેખે છે તો પોતાની આંખ વડે, પરંતુ ચશ્મા લગાવવાથી દેખે, પણ ચશ્મા વિના દેખી શકતો નથી. એટલા બધા નંબર હોય કે ચશ્મા ન હોય તો એને કઈ દેખાય નહીં. તેમ આત્માનું જ્ઞાન મંદ છે. જ્યારે આત્માનું જ્ઞાન મંદ, સાવ ન દેખે એવું ન બને. જેમ ચશ્મા ન હોય તો સાવ ન દેખે એવું ન બને, એમ આત્માનું જ્ઞાન મંદ થાય તો સાવ ન જાણે એવું ન બને. થોડુંક તો ઉઘાડ, અલ્પ ઉઘાડ તો રહે છે. અલઘુ થાય, અલઘુ છે, સર્વથા નાશ નથી થઈ જાય. એટલે લઘુમાં પણ અલઘુ છે, થોડુંક તો ઉઘાડ રહીએ. ભાવમન તો એના નિમિત્તે જીવનો ઉપયોગ પરિણમે એને ભાવમન કહે છે. આ બધા પૂદગળ પરમાણુની રચના છે, દ્રવ્યમન અને પાંચે ઇન્દ્રિયો. એના દ્વારા જે પ્રવૃત્તિ થાય જીવના ઉપયોગની એને ભાવમન અથવા ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ભાવમન છે અધ્યાત્મમાં, અધ્યાત્મમાં તો આત્માના આશરે જે પરિણામો થાય એને અધ્યાત્મના પરિણામો કહે છે. ભાવમન તો બહારની પ્રવૃત્તિ કરે છે. હા, વિષય કષાયની પ્રવૃત્તિ એ ભાવમનથી થાય છે. એટલે કઈ અધ્યાત્મનો જ વિષય છે એવું નથી. અને આ તો સ્થાપે છે ને, આ તો અધ્યાત્મનો વિષય નથી. કર્ણાનુયોગનો વિષય ચાલે છે ને સ્થાપે છે. આવરણજન્ય અવસ્થા તો કર્ણાનુયોગનો વિષય છે, લેમાં એને સ્થાપ્યું છે. એટલે તે આત્માનું, તેમ આત્માનું જ્ઞાન મંદ છે. હવે તે પોતાના જ્ઞાન વડે જ જાણે છે, પરંતુ દ્રવ્યેન્દ્રિય અથવા મનનો સંબંધ થતાં જ જાણે છે. એ વિના એનું જાણવું તે પ્રકારનું બનતું નથી. એ બધાને આમ તો અનુભવ ગોચર વિષય છે.
વિશેષ લે ભગવાન નો પરમ કૃપાળુ શ્રી કહા.